4/3/1990 શ્રી અનુભવ પ્રકાશ દેવ અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 1
કે એક સ્વસંવેદને માહોલ છે, જ્ઞાન જ્ઞાન ને લીધે એવા જ્ઞાન વિજનમાં તન્મય થઈને રહેલા, પરિપૂર્ણ તન્મય થઈને રહેલા કેવા હોય આત્માઓ, કાજીનેન્દ્ર દેખાય છે. અને એક બહુ ગૂઢ ભાવ જે છે, અત્યંત રહસ્ય વાળો જે ભાવ છે, અંતર્મુખ થવું, પરિપૂર્ણ અંતર્મુખ, નિરવશેષ, બહિર્મુખ જરા પણ નથી, એવું જે એમનું પરિણામ છે એ એમની મુદ્રામાં ચક્ષુ ધરેલા છે. અને જે ધ્યાનસ્થ મુદ્રા છે એમાંથી અંતર્મુખ પણ જે વર્ણનથી બોલી નથી શકાતું તે જીન પ્રતિમામાં દર્શાવી શકાય છે. જે વાત કહી શકાતી નથી તે વાત દર્શાવી શકાય છે. એટલે કે જેની વ્યાખ્યા ડિફિકલ્ટ છે પણ જેનો પ્રેક્ટિકલ બિલકુલ ડિફિકલ્ટ નથી. નહીતર તો ખરેખર શું છે કે વ્યાખ્યા સહેલી છે અને પ્રયોગ અઘરો છે. અહીંયા એમ કહે છે કે વ્યાખ્યા નથી થઈ શકતી પણ પ્રયોગ એટલો બધો સુગમ છે કે એથી કરીને જીન પ્રતિમાની સ્થાપનાનું બહુ મોટું મહત્વ છે. એક વાત સુગાનીજી અમે સોનગઢના લીંગડા નીચેના ઉઠલે બેઠા હતા. ઉત્સવનો દિવસ હતો એટલે સામાન્ય રીતે પર્યુષણના દિવસોમાં આવતા હતા દશલક્ષ્મીમાં, અને રથયાત્રાનો કોઈ દિવસ નથી. રથયાત્રા ગામમાં ફરી અને પાછા મંદિરમાં આવ્યા, બધા ભક્તિ કરતા હતા. માણસ વધારે હતો એટલે અંદર ધક્કામુક્કીમાં એમની તો પ્રકૃતિ બહુ પછી શાંત હતી એટલે બહાર બેસી ગયા. અમે લોકો મંદિરમાં ન ગયા અને બહાર ઉઠલે બેઠા. ભીડ ઘણી હતી અંદર, જવામાં જઈ શકાય એવું નહોતું. તો કોઈ આવ્યું અમને જોઈને અમારી પાસે કોઈ મોક્ષ હતા. અંદર ભગવાન દાસજી સાગરવાળા શેઠ આરતી કરતા કરતા નાચે છે, ભગવાનની સાથે નૃત્ય કરે છે, ભક્તિભાવવાળા હતા. એટલી વાત સાંભળી, એટલી વાત સાંભળીને એમણે એમ કહ્યું, કેમ કે તો કરોડપતિ માણસ, પછી મોટી ઉંમરના વૃદ્ધ માણસ, નાના માણસ તો નાચે, વૃદ્ધ માણસ નાચે, પછી શ્રીમંત માણસ હોય તો એ જરા વિશેષતા વાળી વાત લાગે. સુવાની એ પણ બોલ્યા કે આ એક કેવો પ્રસંગ છે કે જગતના મોટા માણસો ગણાતા હોય, પુણ્યવંત માણસો ગણાતા હોય, જેની લોકો મહત્તા કરતી હોય, કરતા હોય, એવા માણસો પણ જ્યાં નાના થઈને ફરતા હોય કે નાના થઈને નાચે, ત્યારે તો નાના થઈ ગયા ત્યારે જ નાચે ને, તો એવી શું મહત્તા વાળી ચીજ છે. એવું કોઈ વિચિક્ષણ જીવના લક્ષમાં આવે એવું આ પ્રસંગમાંથી નીકળે છે. જો ક્યાંથી શું કહી ગયું એમને કે કોઈ વિચિક્ષણ જીવ હોય તો એમ વિચારે કે અરે આવા મોટા, એમ કે ઇન્દ્રો નાચે છે ભગવાનને જોઈને, એમને વિતરાગતા જોઈને. તો ઇન્દ્રને તો એવા મોટા મોટા દેવો, રુદ્ધિવાળા દેવો હોય છે, એની સેવા કરનારા હોય છે, અને તો બહુ મોટી વ્યક્તિ ગણાય છે દેવોની. વડાપ્રધાન નું કાળકું ને દોરે ને કોઈ કાળ પણ ભાષણ માં દે, ત્યાં તો એનું ખૂન એટલું હોય છે. તો મોટા મોટા રુદ્ધિ વાળા દેવો પણ ઇન્દ્ર થી બધા હેઠે, એના વિરુદ્ધ કોઈ જઈ જ ન શકે. ઇન્દ્ર ની આજ્ઞા એટલે ખલાસ, ત્યાં કોઈ બડબડાટ ન કરી શકે, ડેમોક્રેસીમાં થાય છે. એટલા બધા પુણ્ય લઈને ત્યાં બેઠેલા છે, એ પણ નાચતા હોય છે. તો એવું શું મહત્તા વાળું છે વિચક્ષણજીને આ વિચાર આવે છે કે આવું કયું મહત્વ વાળું કોઈ તત્વ છે, કોઈ વાત છે, કોઈ પરિસ્થિતિ છે અંદરની, એટલે આ લોકો મોટા નાના થઈ જાય છે. આવું વિચક્ષણજીને વિચાર આવે તો એના સંશોધનમાં જાય. તો એ આત્મસ્વરૂપ છે, એટલું મહિમાવંત પરમાત્મ તત્વ છે. જીનેન્દ્ર તો સાક્ષાત વ્યક્ત પરમાત્મા છે, હરિયંત તો એમાંથી પોતાનું સ્વરૂપ સીધું છે. એક વાક્ય એમને લીધું છે કે જીન સ્થાપનાથી સ્વાલંબન ધ્યાન વડે નિરાલંબ પદ પામે છે. એ સ્વાલંબ એટલે બહારનું અવલંબન, અને નિરાલંબ એટલે અંતરનું અવલંબન. બીજા કોઈનું અવલંબન નહીં, એનું નામ નિરાલંબન, પણ અંતરનું અવલંબન છે. એવું અંતર્મુખ થઈને પોતાના સ્વરૂપનું અંતર અવલંબન આવી શકે એવું એક કોઈ વ્યક્ત નિમિત્ત પડે એવું કારણ હોય તો તે જીવ પ્રતિમાની છે. તો જીનેન્દ્ર દર્શન વખતે સીધો આત્મભાવ આવિર્ભાવ પામે, અંતર્મુખપણું, સ્વસંવેદન, વિતરાગતા, આત્મશાંતિ, આત્મ આનંદ, એ બધા ભાવો સીધે સીધા ઉભા થવાનું એક સાક્ષાત બાહ્ય કારણ હોય તો એ જીવ પ્રતિમા છે. એટલે જ્યારે જ્યારે જીન દર્શન આવે ત્યારે જ્યારે ભલે રોજ અથવા એક દિવસમાં એક વાર, તો પણ બધી જ વખતે સીધું એ પ્રકારનું પરિણામ ચાલવું જોઈએ. ઉગે ઉગે આપણા ભગવાન છે માટે આપણે વંદન કરી લ્યો, અથવા બે ચાર શ્લોક બોલી લીધા મૂકી લીધા હોય, નમો દેવ દેવસ્ય પ્રણામ, એના શ્લોક પણ છે દર્શન કરવા, દર્શન દેવ દેવસ્ય દર્શન પામનાશન, એ કોઈ બોલી લે માટે દર્શન થઈ ગયા. તો એવી રીતે શુભભાવથી કરેલા દર્શનમાં એ શુભભાવમાં અહંપણું રોકવાની કોઈ પરિસ્થિતિ નથી, અને એમાં અહંપણું જે થયું એ શ્રદ્ધાના વિપર્યાસને ઉત્પન્ન કર્યા વગર રહેશે. શુભભાવ થશે, શ્રદ્ધાનો વિપર્યાસ સાથો સાથ થશે, અને એ વિપર્યાસ વધતો વધતો એવો સ્થૂળ થઈને એટલું નુકસાન કરશે કે પછી એ નુકસાનને પાછળ વાળવું એમાં એટલી તકલીફ ઊભી થશે. કેમ કે તો લાખનું નુકસાન થયા હોય તો લાખ મળ્યા પછી નફો શરૂ થાય છે, 5 લાખનું નુકસાન થયું હોય તો 5 લાખ કમાણા પછી ફરી મૂડીમાં શરૂઆત થાય છે તમારે, ત્યાં સુધી તો બધું નુકસાન ભરપાઈ કરવામાં જાય છે. એટલે જીનેન્દ્ર દર્શન પાછળ જે તાત્વિક અભિપ્રાય રહેલો છે, તાત્વિક જે કાંઈ પરિણામનું કારણ રહેલું છે, એ બરાબર સમજીને એ પ્રકારે જીનેન્દ્ર દર્શન થાય. ચિરંજીલાલ કહેતા હતા કે હું તો દિગંબર સંપ્રદાયમાં જન્મ્યો છું, પણ આજે 40 વર્ષ ખબર પડી કે ભગવાનના દર્શન કેમ કરાય. 40 વર્ષ સુધી મને ખબર નહોતી ભગવાનના દર્શન કેવી રીતે કરે. ભગવાનના દર્શન તો હજારો વાર કર્યા છે. આવી જીનેન્દ્ર દર્શનની અંદર બહુ મહત્વની વાત રહેલી છે, અને તે સિદ્ધિ આત્મા સાથે, આત્માના સ્વરૂપના સાથે જ સંબંધ ધરાવનારી વાત છે. અને એ પણ થિયરિટિકલ વાત નથી, પણ પ્રેક્ટિકલ વાત છે. ત્યાં તો એક દ્રષ્ટાંત પણ લઈએ છીએ કે કોઈ બાળકને ગુલાબી રંગ ગુલાબને હોય છે એમ સમજાવવું હોય, ત્યારે એ બાળક ફરી ફરીને પૂછે કે ગુલાબી રંગ એટલે કેવો. કેમ કે એ તો ચક્ષુ દર્શનનો વિષય છે, ચક્ષુ ઇન્દ્રિયનો વિષય શ્રવણેન્દ્રિય દ્વારા જ્ઞાનમાં લેવો હોય તો બાળક તો એમ જ પૂછવાનું છે કે ગુલાબી એટલે કેવો. કે ગુલાબી એટલે ગુલાબી, તો કે આ સૂર્ય દેખાય છે એવો, આ સફેદ કપડું દેખાય છે એવો, તો કે નહીં, તો કે લાલ, તો કે લાલ પણ નહીં, ગુલાબી ગુલાબી ને લાલ તે લાલ, ગુલાબીને લાલ મળતો છે તો, પણ ગુલાબી તે લાલ નથી ને લાલ તે ગુલાબી નથી. એને ગુલાબનું ખૂન દેખાડી દીધું, જો આ ગુલાબ ને જે રંગ છે એને અમે ગુલાબી રંગ કહીએ છીએ, તો એને તમે 10 વાતોથી સમજાવ્યો હશે અને છતાંય નહીં સમજતો હોય, એ એક ખાલી ગુલાબ ને જોઈને સમજી જશે કે ઠીક, હવે મેં મારી નજરે જે ગુલાબી રંગ જોયો, હવે મને ગુલાબી રંગમાં ભૂલ નહીં પડે. એ અરૂપી એવા આત્મા, આત્મા અને એનું જે પરિણામ છે, એનો જે સ્વભાવ છે, એ સમજવા માટે શાસ્ત્રમાં ભલે ઘણી વાતો છે, તો પણ આખરમાં એ વાતો છે, એ શબ્દો છે, એ કર્ણેન્દ્રિયનો વિષય થાય છે, પણ એ સીધો જ આંખથી સીધો જ જ્ઞાનનો વિષય થાય એવો પ્રકાર ક્યાં છે? કે એવો પ્રકાર જોવા મળે તો તે જીનેન્દ્ર પ્રતિકમાં જોવા મળે છે, કે સીધું જ એનું જ્ઞાન થઈ શકે. આવી બહુ મહત્વની વાત હોવાથી જીનેન્દ્ર સ્થાપનાનું જે મહત્વ છે એ વર્ષોથી ચાલ્યો આવે છે, અનાદિથી ચાલ્યો આવે છે. સવારે ગુરુદેવનું વચનામૃત લીધું કે ધર્માત્માઓ અનાદિથી જીન પ્રતિમાની સ્થાપના કરતા આવ્યા છે, કેમ કે એમને એ સમજ છે, એ વિષયની એમને સમજ છે કે આ જીનેન્દ્ર પ્રતિમાના દર્શન કરતા સીધું જ આત્માના અવલંબન ઉપર આવી શકાય છે. પણ એમને તો પાછી એ કાર્ય પદ્ધતિ વિધિ જાણી છે અંતર અવલંબનની, એટલે એ તો સીધા જ આવે છે, એમને તો ગ્રીપ આવી ગઈ છે એ વિષય, એટલે એ તો સીધે સીધા એ વિષય ઉપર ચડી જાય છે અને સ્વરૂપ ધ્યાનમાં આવતા એમને વાર નથી લાગતી. એટલે એમ કહીને કહ્યું, જીવ સ્થાપનાના સાલંબનનું ધ્યાન વડે નિરાલંબન પરનું ધ્યાન થાય છે. પણ જેને ન સમજાણું હોય એને પણ સમજવાનો ઘણો અવકાશ છે. આત્મતત્વ સમજવાનો શાસ્ત્ર કરતા પણ કોઈ વધારે અવકાશ હોય તો એ રીતે અહીંયા અવકાશ છે. એ આખું પડખું જુદું છે, કથનનું પડખું જુદું છે અને વસ્તુ દર્શનનું પડખું જુદું છે. આ સીધું વસ્તુ દર્શન છે.
દર્શન કરતી વખતે કયા પ્રકારના ભાવ હોવા
જોઈએ? આવું જ મારું આત્મ સ્વરૂપ છે. સામાન્ય રીતે કોઈ માણસ દુખી હોય, વેદના હોય, તો વેદના એને છે પણ જોનારને કેમ દુઃખ થાય છે? હવે વેદના નહીં હોવી જોઈએ, દુઃખ શેનું થાય છે? વેદના તો તેને થાય છે, પણ એ વેદનાથી વેદાતો પીડાતો હોય તો જોનારને કેમ ત્રાસ થાય છે? કેમ કે પોતા ઉપર આવી જાય છે એટલે એને ત્રાસ થાય છે. પોતા ઉપર ના આવે તો ત્રાસ ન થાય. એમ એક અંતર બાહ્ય જ્ઞાનને આવો સંબંધ છે. એટલે જેનું લક્ષ્ય છે આ વિષય ઉપર એ તો સીધો આવી શકશે. જ્યાં સુધી વિષયથી અજાણ્યો છે ત્યાં સુધી તો રૂઢિગત પ્રમાણે દર્શન કરી લેશે, પણ જયારે એને ખ્યાલ આવે છે કે નહીં આની અંદર કોઈ રહસ્ય બીજું છે અને આ તો સીધો આત્મા ઉપર આવવા માટેનું કારણ ઉભું કર્યું છે, તો એને લક્ષ્ય એ સમજણ હશે તો સીધો કે એના ભાવની અંદર ફરક પડી જ જશે. જયારે જયારે દર્શન કરશે ત્યારે જે પહેલા સદભાવ રૂઢિગતપણે થતા હતા એ પ્રકારમાં નહીં આવે, સીધો આત્મભાવને વિચારવામાં આવી જશે, આત્મભાવને અવલોકન કરવામાં આવે. પરિપૂર્ણ સ્વસંવેદનની મૂર્તિ છે, એટલે એ મૂર્તિ જોઈ અને સીધું અહીંયા વેદન શું છે આના ઉપર આવી જશે. અહીંયા જ્ઞાનનું વેદન શું છે એ જીનત્વ છે. જ્ઞાન જ્ઞાનને વેદે છે એ જીન તત્વ છે, એ જીન તત્વ છે. એ પ્રકારની અંદર આવવામાં બહુ સુગમ પરિસ્થિતિ જોઈને ઘણું મહત્વ સ્થાપના અનાદિથી શાસ્ત્રોની અંદર બતાવ્યું છે, એનું પાછળ આ કારણ છે. પ્રત્યક્ષ થવાનું ઉત્કૃષ્ટ બિંદુ, હા, પ્રત્યક્ષ વાત દેખાય છે. જે વાત સમજી સાંભળવાથી ન સમજાય એ વાત જોવાથી વધારે સમજાય છે, એ તો આપણે દ્રષ્ટાંત લીધો કે નહીં? એટલે પણ એ રીતે લક્ષમાં વાત લેવી જોઈએ છે. તો અંતર્મુખપણું તો સીધે સીધું જ છે, કેમ કે નિરવશેષ અંતર્મુખપણું છે, જરાય બહિર્મુખપણું નથી. એટલે જે શ્વેતાંબર પ્રતિમાને ચક્ષુ લગાવે છે એ આપણે ત્યાં પ્રકાર નથી, એનું કારણ એ છે કે ધ્યાનસ્થ અવસ્થા છે ત્યારે ધ્યાનસ્થ અવસ્થાની જે સહજ કુદરતી પરિસ્થિતિ હોય એ જ પરિસ્થિતિ મુખાકૃતિની મુદ્રાને આવવી જોઈએ. અને આવે એ માણસ ગુસ્સે થાય તો એના ચહેરા મોરા ઉપર બધા ગુસ્સાના ચિહ્નો હોય, પ્રસન્ન હોય તો પ્રસન્નતાના લક્ષણો હોય, ખિદખિન થયો હોય તો એના લક્ષણો હોય. માણસ ગગર બોલે નથી સમજી જતા કે આ ભાઈ અત્યારે ધુમાફુમા થઈ ગયેલા છે, કઈ ન બોલે તો પકડી લે છે. એવી રીતે આ તો પરિપૂર્ણ પરિણામમાં આવેલા છે, એટલે એ ભાવો વ્યક્ત થઈ જાય છે, સહેજે સહેજે વ્યક્ત થઈ જાય છે. પણ એ લક્ષ્યપૂર્વક જોવે, એને જોવાનો દ્રષ્ટિકોણ હોય તો જ ખ્યાલ આવે. કેટલીક બાબત એવી છે કે એનો દ્રષ્ટિકોણ અપનાવ્યા વિના એનો ખ્યાલ નથી આવતો. આપણે કોઈ માણસને પૂર્વગ્રહથી જોતા હોય અને એ જ માણસનો પરિચય બીજી રીતે જાણવા મળે, પછી એ દ્રષ્ટિકોણથી જોઈએ ત્યારે ફરક પડી જાય છે કે નથી પડી જતો? આપણે પૂર્વગ્રહ રાખીએ છીએ પ્રત્યક્ષ પરિચયમાં, જે આપણે વાત સાંભળી એવી જ છે, પણ ઓલો પૂર્વગ્રહ છૂટતા વાર નથી લાગતો, કેમ કે પ્રત્યક્ષ અનુભવ એ કામ કરે છે. એમ ઓઘે ઓઘે જિનેન્દ્ર દર્શન કરતા હોય અને આવી વાત સમજીને એવા લક્ષ્ય જો જિનેન્દ્ર દર્શન કરવામાં આવે તો એ ભાવ ઉત્પન્ન થવાના, ત્યાં એ પ્રત્યક્ષ નિમિત્ત છે, પ્રત્યક્ષ કારણ છે. એ રીતે દેવધિકારની અંદર એમણે એ વાત લીધી છે. તો એમણે એમ લીધું છે એક સંસ્કૃત કોઈ સ્થાપનાના નિમિત્તે સંસ્કૃત ગ્રંથમાંથી બે શ્લોક ટાંક્યા છે.
એટલે અકૃત્રિમ અનાદિ એક જ સ્વરૂપ છે,
એક જ સ્વરૂપ
અકૃત્રિમ પ્રતિમા છે.
અકૃત્રિમ પ્રતિમા હોય કે કૃત્રિમ ઘડેલી બનાવેલી પ્રતિમા હોય, એક જ સ્વરૂપ છે. કા પ્રગાસન કા પદ્માસન, બંનેમાં એક જ પ્રકારે વિતરાકતા જોવા મળે.
આના સ્વરૂપમાં ફરક નથી પડતો, જીવવાણીમાં શબ્દો બદલાય, જુદા જુદા જીવવાણીમાં
પડશે અને ક્રમ પડે, એમાં સ્વસંવેદન કેવું હોય, ત્યારે શાંતિ કેવી હોય એ વાત ના આવે, આનંદ કેવો હોય એ વાત ના આવે, અંતર્મુખતા કેવી હોય બધું ક્રમથી કહેવું પડે, વિતરાકતા જે બતાવવું બધું ક્રમથી બતાવવું પડે. આમાં તો બધી બધા ભાવની એક આખી મૂર્તિ અખંડ મૂર્તિ છે, એક સાથે એટાગ્લાન્સ જણાય છે. આખો આત્મા જેવો હોય અને આખો આત્માનો પરિપૂર્ણ શુદ્ધ પરિણામ જેવો હોય, વ્યક્ત થયેલો આત્મા, એક જ નજરે તમે જોઈ લો. શ્રવણ બેલામાં બાહુબલીજી ભગવાન કેવી મૂર્તિ છે, કેવી નિતરતી વિતરાગતા જોઈ લો તમે, વિતરાગ મૂર્તિ પણ કેવી નિતરે છે, એને અંદરથી વિતરાગ ઉભા થવાનું મન ન થાય સાથે છે.
બાહુબલી ને
નથી
યાદ
રાત્રે ખાવ કહેવાનું ભૂલી જાવ,
ચાંદનીમાં રાત્રે
એવી પ્રતિમા જે છે રાજાના માતુશ્રી છે એને સ્વપ્નમાં એવી જેવી મૂર્તિ આવી છે એવી એમણે ઘડાવી છે. જે કારીગર હતો, દંત કથા એવી છે, એ સ્થાપના કરેલી મૂર્તિ નથી પણ પથ્થરની ટોચને કોરી નાખે છે, 64 ફૂટની મૂર્તિ છે, ઉપરથી કોરી નાખે છે એટલે નીચે આખો પાળ રહી ગયો એમને, અને ટોચને કોરી છે. તો એને સ્વપ્ન આ જગ્યાએ આ તે મખરવી છે, કારીગરને બોલાવીને આપણે હું કહું એમ કુતરતા જવાનું, હું કહું એ પ્રમાણે એના ભાવ આવવા જોઈએ, તે રહીને જ કોરાવી કોતરાવી છે. મને આવા દર્શન થયા છે, એવું દર્શન આની અંદર થયું. પેલા એમ કહ્યું કે જેટલો પથ્થર છૂટો પડે એટલી ચાંદી મને જોખી જવાની, જેટલો પથ્થરો મૂર્તિ સિવાયનો નીચે પડે એની બરાબર હું ચાંદી લઈ લઉં મજૂરીમાં. આ મારો ચાર્જ શું ખર્ચ લાગશે? ખર્ચમાં જેટલો પથ્થર કોતરીને બહાર પડે પછી મોટો પડે ઝીણો પડે બધું જોખી લેવાનું, એની સામે એટલી ચાંદી મને લઈ લેવાની. રાજા પાસે એને લઈ ગયા. મારે માતાજીની ભાવના છે, માતાજી કે એક મારે કરવાનો છે, તું કોઈ પણ છે, તું ચાંદી માગ સોનું માગ કરે જે માગ, આટલો મારો ચાર્જ છે કે જેટલો પથ્થરો નીકળી જાય એવું ચાંદી મને ચૂકી દેવા. તો બહુ સારું કામ શરૂ. એને આવીને એની માને વાત કરી, બહુ ખુશી થઈ, આ તો કઈ ન્યાલ થઈ ગયા આપણે શું, તો કે આ પાડ તોડીને મૂર્તિ કરવાની છે, ટનબંધ ચાંદી નીકળશે, ટનબંધ પથ્થર છૂટો પડશે કિલો નહીં. રાજાએ વચન આપ્યું છે કેટલી ચાંદી તમને આપવાની, એની વાર રોવા માંડી. એ ઋતિ બંધ થાય ને, પેલા રાજાની માં હરખ, એનો હરખ વધી ગયો, આ ઋતિ બંધ થાય. તો કે શું તને કહેવું, આપણને તો વાત કરી કે આટલું બધું તને શું છે, મને તો દુઃખનો પાર નથી કે આ વાત કરીને મને તો દુઃખી દુઃખી થઈ ગઈ. કે તો કે કેમ, તો કે ઈ જે જે જેની માતા ખુશી થઈ છે એનો દીકરો કેવો પાક્યો, કે એને કીધું કે આટલી ચાંદી તો કે એટલી ચાંદી દેવા આમ થયા, આ મારા પેટે દીકરો કેવો ભાઈ તો કઈ એવા તૈયાર થયો કે એ તો દેવા તૈયાર થયો કે એની માનો દીકરો તો કે, પણ મારા પેટે કેવો ભાઈ તો કે તું લેવા તૈયાર થયો કે પાય ભાર નહીં લો કે પછી એને કામ કરી દીધું છે. પણ એને જે દિલથી કામ કર્યું છે 1000 વર્ષ થઈ ગયા એ દીકરીમાં, પણ એની જે વિતરાકતા છે અસાધારણ વસ્તુ. ગુરુદેવ રાતના 3 વાગે વ્યાજ હતા ઉપર, એ વખતે બધા આરામથી સૂતા હોય, હું તો ઉપર ચડી દીધું, ઉઠવાનું મન થાય એની સામે એમ કઈ બેસી દીધી હોય ને એ વ્યવસ્થા રાખે છે. કમર છે ત્યાં એક માળ પૂરો થાય છે, ઈશ્લિંગે 30 ફૂટની દીધેલી છે, ત્યાં સામે અગાસી કરી રાખે છે. એટલે પૂજા કરનાર અગાસીમાં બેસીને પૂજા કરે એટલે સિદ્ધિ મુખ મુદ્રા સાથે દર્શન કરવાનું બને. અગાસી બેસીને પૂજા થાય છે, દર્શન થાય, નીચેથી પણ કરે છે, નીચેથી આમ જોવું પડે, એમાં એવા સરખા ભાવનો ખ્યાલમાં જેટલું સામર્થ્ય આવે. બહુ સરસ એના ઉપરથી પછી ઠેકઠેકાણે એવી પ્રતિમાઓ બની છે દક્ષિણમાં, પણ આ જગ્યા મોટી છે.
અમુક પ્રતિમા જેમાં પ્રદર્શન કરીને ભાવ ન આવે અને અમુક પ્રતિમા જે આવે તો ગુરુદેવને બન્યો. ગુરુદેવે ઘણા પ્રતિમા જેના દર્શન કર્યા, પણ સજોદ ગયા અને શીતળનાથ ભગવાનના દર્શન કર્યા, લહો લહો આવા ભગવાન અર્ઘ લહો કોઈ અર્ઘ ને અડતા ન થાય, પ્રતિષ્ઠાઓ ઘણી કરાવી અને હાજર હતા. અને અહીંયા આવ્યા કે ગુરુદેવે શીતળનાથ ભગવાનના દર્શન કર્યા, બહુ ભક્તિભાવ આવ્યો. એ ફોટો કંઈક નાનો એમનો ઘણા વર્ષો એની બાજુ પાસે એમાં સત્યમાં જે ઘણા દર્શન કર્યા, પણ સજોદનો બહુ ભક્તિભાવ આવ્યો. ચોથા રંગ જૂના પ્રતિમા જે છે
પ્રતિમાઓ કોઈ કોઈ વાર એમાં વિશિષ્ટ રીતે ઘડાયેલા હોય છે કે જેને એ જાતની નજર હોય છે, વિતરાગતા પકડવાની જેને નજર હોય છે પાકી શકે છે કે આ પ્રતિમાની બહુ જ ભાવવાળી છે. ભાવ હોય એટલે વિતરાકતા પ્રસિદ્ધ બહુ થાય છે. હવે એગ્રામાંથી એવું એવું બને છે, એ વાત સાચી છે.
એવો પ્રતિમા જે જો આપણે જોઈએ તો આપણે સૂર્યકીર્તિના દર્શન કરવા જાય એને જોશે તો હસતા દેખાય, બીજા પ્રતિમા જોશે
આપણા અહીં ના
ઉપરના જેમ જોવો સૂર્ય કીર્તિ બાજુમાં છે પદ્મ ફૂલ મહાપુરુષ નહીં, પણ સૂર્ય કીર્તિ એકદમ આપણને દેખાય છે, એ તમે હસતા દેખાય પણ કુદરત
ઘણા પ્રતિમામાં દર્શન કરતા હોય જેને અંદર ની નજર હોય તો એ એવી રીતે જુદા પાડી શકે છે. આ જગ્યાએ ગયા હતા ત્યાંના પ્રતિમા બહુ ભાવ આવી ગયા, ખ્યાલ આવી જાય છે. પણ સામાન્યપણે જે ધ્યાનસ્થ પહોંચે એટલે સુરત પાસે છે ને સુરત, કેમ સુરત પાસે
અંકલેશ્વર,
અંકલેશ્વર
છે ચોથા રન ત્યાં કોણ ખોદતા એમને નીકળી નથી, ચોથા રન
અંકલેશ્વર સિટીમાં હોય તો હું જઈ આવ્યો છું.
અને એક પાંચ ના જ ને બે મૂર્તિ માં આજે નીકળ્યા કુંભ ખુલતા પાર્થનાથ ભગવાન કહેવાય, ચિંતામણી પાર્થ ના પણ બે ના ગાડા ભેગા બેસાડ્યો નો આવ્યું, પછી અલગ અલગ બેસાડ્યો, બે ગાડામાં અલગ અલગ બેસાડ્યા, એક ગાડું ત્યાં સજોજી ને ઉભું જોયું ત્યાં મંદિર બનાવ્યું એક અંકલેશ્વર, અને એક કોઠિયો નીકળ્યો છે
પ્રકરણ. આમ અનુભવ પ્રકાશ ગ્રંથ તો સ્વાનુભવ નો ગ્રંથ છે અને મુખ્યપણે એને સ્વાનુભવની વાત દરેક પ્રકરણમાં લખી છે, તો પણ અધ્યાત્મ ગ્રંથમાં દેવ અધિકાર નામનો અધિકાર કરીને જિનેન્દ્ર પ્રતિમાની સ્થાપનાની વાત એમણે લીધી છે. સામાન્ય રીતે લોકો એમ સમજે છે કે આ વ્યવહારની વાત છે, પણ ખરેખર આ નિશ્ચયની વાત અત્યંત નિશ્ચયની વાત છે, એટલે એમણે અધ્યાત્મ ગ્રંથમાં નિશ્ચય ગ્રંથમાં પણ આ એક પ્રકરણ જુદું લીધું. અને આમાં આની અંદર પણ ભાવિ નહીં છે, ભાવિજી પૂજ્ય છે એ વાત એમણે આથી 250 વર્ષ પહેલા લખી ગયા છે. દ્રવજી જેને કહેવામાં આવે છે, તીર્થંકર દ્રવ જેને કહેવામાં આવે છે એ ભાવિ નહીં છે, પૂજ્ય છે એ વાત ગુરુદેવશ્રીએ પણ પ્રવચનમાં લીધી છે 30 વર્ષ પહેલા, અને આની અંદર પણ એ વાત લખેલી છે કે દ્રવજી છે એ ભાવિ નહીં છે, પૂજ્ય છે સમોસરણમાં પણ વાણી 6-6 કરોડમાં એક વખત શરૂ થાય છે, પછી ગમે ત્યારે બંધ થાય કુદરતી પછી શરૂ થાય, પણ જ્યારે વાણી બંધ થઈ ગઈ હોય ત્યારે તમે ભગવાનને જુઓ અને જીન પ્રતિમાને જુઓ ભાવથી કાંઈ અંતર નથી, એક સરખા ભાવ બંને માં થાય છે. એટલું જરૂર છે કે જે સાક્ષાત જૈનેન્દ્ર હોય છે એમાં એનું જે શરીર છે એ પરમ ઔદારિક હોવાથી પ્રકાશ પણ છે, સૂર્યચંદ્રનો પ્રકાશ ચાખો પડે એક નહીં પણ ગમે એટલા હજારો સૂર્યચંદ્ર ભેગા થાય તો પણ તેમનો પ્રકાશ ચાખો પડે, છતાં જે પ્રકાશ આંખને મારે નહીં, કેમ કે સૂર્યનો પ્રકાશ નથી જીવી શકાતો, ચંદ્રને જોઈ શકાય છે સૂર્યને જોઈ નથી શકાતો, એમ અત્યંત તેજસ્વી શરીર હોય તો પણ આંખને ન પકડે, એટલી બધી શીતળતા હોય છે ચંદ્ર કરતા કે દ્રષ્ટિ ફેરવવી તમને ગમે નહીં, ત્યાંથી દ્રષ્ટિ ખસેડવી ગમે નહીં. એટલા માટે સમોસરણની અંદર જે જીવો સાંભળવા આવે છે એને ચક્ષુ ઇન્દ્રિયનો વિષય જે પરમાત્મા છે પોતે શંકર દેવ, અને કર્ણેન્દ્રિયનો વિષય જે એમની વાણીની મધુરતા છે, આ બધા જે સંગીત છે ત્યારે તેને આપણે હજારો રૂપિયા આપીને ગવડાવીએ છીએ, એ તો બધા એની પાસે પાવ ખાલી વાસણ ખખડતા હોય એવા લાગે. તો એટલી બધી મધુર વાણી હોય છે કે તમારા કાનમાં કોઈ અમૃતની ધાર કરતો હોય એવું લાગે. એટલે સમોસરણની અંદર કોઈ પાણી પીવા ઊભું થાય નહીં, કોઈ જમવા માટે ઊભું થાય નહીં, કોઈ બાથરૂમ સુધી જવા માટે ઊભું થાય નહીં, બધું બંધ થઈ જાય. કોઈ વિક્ષેપ કરીને બીજી ક્રિયામાં ના આવે એટલા બધું ત્યાં રોકાણ થઈ જાય. ઉપયોગ એવી પરિસ્થિતિ હોય છે. 24 કલાકમાં 4 વખત પાણી છૂટે છે, 24 કલાક. તો જે સાંભળવા જાય તો એ ધીમે ખોડાઈ જાય ત્યાં. ખાવા પીવાનું ત્યાં ત્યાં જમવાનો ટાઈમ થયો છે, મારા ઘરે જમવા રહ્યા જોઈએ, તો ત્યાં નથી થતું. ભોગ પ્રશ્ન બંધ થઈ જાય છે. એટલે બાહ્ય પરિસ્થિતિમાં ફેર પડે છે, અંતર્ગતમાં આવે. એટલે લાખો કરોડો જીવો માટે ફટાફટ ધાણે ખૂટે એવી રીતે સંગીત દ્રષ્ટિઓ થાય છે. નાખે છે ને મકાઈ ને ચાર ને આ ધાણે બનાવે છે, ધાણે ખૂટે એવી રીતે સંગીત દ્રષ્ટિઓ
થાય. ત્યાં જ ઉપયોગ અંતર્મુખ થઈ જાય
એ વખતે ભગવાન પાણી નું લક્ષ છૂટી જાય, સાક્ષાત આત્મામાં ઊંડા ઉતરી જાય, એટલા પ્રમાણમાં ધૂનીઓ થાય છે. લાખો તો કેવડીઓ થાય છે.
એવો વાણીનો પ્રતાપ કે જીવનું ઉપાદાન
બે મેળ છે. એમાં જ પાત્ર ઘણા જીવો અંદર આવે છે. પાત્ર કરતા અપાત્રતાની સંખ્યા હંમેશા મોટી હોય છે દરેક જગ્યાએ સમસ્ત, પણ છતાં લાખોની સંખ્યામાં હોય છે. મુનિઓ એટલા સમ્યક દ્રષ્ટિઓ એટલા એટલા જ કેવળીઓ થાય છે. અને એ બધા માન્ય જીનેન્દ્ર ભગવાન દૃષ્ટિ ગુણી થઈ જાય છે, તો મુનિઓ કેવડીઓ થઈ જાય છે એવા ધ્યાનમાં અંદર ભાવ થઈ જાય છે. એવી બહુ મોટી વાત છે ભગવાનના દર્શન. પ્રતિ કલાક ચર્ચા પણ ભવિષ્યની ચિંતા એ આત્માને પોતાનું કામ કરવા દેતી નથી. પણ આશ્રદાસજી તો જ્ઞાનીના લક્ષણમાં એક આ વાત કરી છે કે જ્ઞાની તે છે કે જેને ભવિષ્યની ચિંતા હોતી નથી કે થતી નથી. ભવિષ્ય તો નહીં પણ એ એક મિનિટ પછીનો પણ વિચારવા તૈયાર નથી. સંયોગ દ્રષ્ટિ કે એક મિનિટ પછી કેવા સંયોગો થશે એનો વિચાર દાખલ થવા નથી દેતા પોતાના, એની એન્ટ્રી નથી. એમના વૈચારિક જે પરિણામ ચાલી રહ્યું છે એની અંદર એની એન્ટ્રી નથી.
વૈચારિક
એક મિનિટ પછી શું થશે એની ચિંતા કરવી એ વાત ખલાસ કરી રહ્યા છે. એ વાત શ્રીમદજીના ઘણા પત્રોમાંથી નીકળે છે. ખાસ કરીને સૌભાગ્યભાઈ આર્થિક સ્થિતિના નબળા અને ચિંતાગ્રસ્ત એમના નિકટવર્તી મોક્ષ હતા, એટલે એ વિષય વધારે છેડાણો છે, વધારે ચર્ચાનો છે અને એમને એ વિષય ઉપર બહુ સ્પષ્ટકરણ ચલાવે છે કે તમે બિલકુલ ચિંતા નહીં કરો, આવતીકાલની ચિંતા નહીં કરો, ઘણા વર્ષની વ્યવસ્થા કરવાનો તો પ્રશ્ન નથી, આવતીકાલની ચિંતા નહીં કરો. એ એટલા માટે કહેતા હતા કે જ્યાં સુધી એવી સંયોગિક પદાર્થોની ચિંતાથી મનુષ્યનું જીવ ગ્રસ્ત એટલે પકડાયેલો છે ત્યાં સુધી એ શાંત ભાવે નથી, અશાંત ભાવે છે. અને અશાંત ભાવે શાંત સ્વરૂપને કેવી રીતે ઓળખી શકશે? અશાંત ભાવની અંદર પરિણામની ચંચળતા વિશેષ થાય છે. હવે એક માણસને તરસ લાગી છે, એ માણસ પાણી શોધે છે અને પાણી શોધવા માટે મારતે ઘોડે અંતર કાપે છે. પાણી ક્યાંય પાણી, ક્યાંય પાણી છે, ક્યાંય પાણી છે, નદીમાં ક્યાંય પાણી દેખાતું નથી, ફળો બોલાય એમાં એક કુવા પાસેથી ફળો પસાર થતો હોય તો મારતે પડે કેમ નક્કી કરે કે આ કુવામાં પાણી છે કે ખાલી છે? કાંઠે જઈને માતા વળીને જોવું પડશે કે તળિયે પાણી છે તો કેમ બહાર કાઢવું હોય, પછી વળી બીજી બીજી સમસ્યા છે. તો પાણી છે કુવામાં તો બહાર લાવવાનો પ્રશ્ન છે કે પોતાની અંદર ઉતરવાનો પ્રશ્ન છે. એમ વિકલ્પનો ઘોડો છે એ ઉપાધિ ભાવમાં ગતિમાન કરે છે, સ્પીડ ગણે છે. એ સ્પીડની અંદર સ્થિર અને અસંગત જે આત્મા છે એના નજીકના વિચારમાં પહોંચી શકાતું નથી, અવલોકનમાં જવાનું નથી. એ આપણો વિકલ્પના ઘોડાથી ઉતારવા માટે એ વાત છે કે શાંત ભાવે કરવા અને વિવેકપૂર્વક કરવા એટલે આત્મહિતના લક્ષ્ય કરવા. કુતૂહલનો વિષય નથી પણ આત્મહિતનું પ્રયોજન, પરમ પ્રયોજન જેની અંદર છે એવો આ વિષય છે. એ વિષય એવી રીતે દ્રષ્ટિકોણમાં હોવો જોઈએ કે મારું પરમ હિત આ એક પ્રકરણ છે, આ એક પ્રસંગ છે અને મારે બધી ઉપાધિ છોડીને જેમ થવાનું હશે તેમ થશે અને જેમ થશે તે બધી પરિસ્થિતિ મને મંજૂર છે. એટલું જ નહીં, ત્યાં સુધીની વૈચારિક તૈયારી હોય છે, હોવી ઘટે પણ છે કે પ્રતિકૂળમાં પ્રતિકૂળ સંયોગ આવશે ત્યારે આ વિષયની અંદર એ જ મારી પરીક્ષા કાળ હશે કે હું જે વિષયમાં આગળ વધવા માંગુ છું કુદરતે એ વિષયની પરીક્ષા કરવા માટે આ પ્રસંગ ઉભો. તો મારી એટલી તૈયારી છે કે ગમે તે પ્રસંગ ઉભો થશે હું પાછો પડવાનો નથી, હું મારા રસ્તે મારા માર્ગે મારા આત્મકલ્યાણ રસ્તે આગળ વધવાનો, આગળ જ વધીશ. એટલી મક્કમ તૈયારીથી જે આ વિષયમાં પ્રવેશ કરવા માંગે છે એ વિવેક ભાવે, વિવેક પૂર્વક શાંત ભાવે આ વિષયની અંદર ઊંડો ઉતરે છે, તો તે સર્વ આત્મવિજ્ઞાનના સિદ્ધાંત તત્વો આત્માનું જે વૈજ્ઞાનિક સિદ્ધાંત છે, આધ્યાત્મિક સિદ્ધાંત છે, એ તત્વમાં અનુભવ થશે, અવશ્ય થશે. પણ આટલી શરત છે, એમને 16 વર્ષે આપવા ગયેલી છે. એ ગ્રંથનું નામ છે જે પાઠ ચાલતો હતો એ વિચાર બદલી નહી, અને એ વખતે કવિ હૃદય એક કાવ્ય નિષ્ફળ ના થઈ અને બહુ પૂરની પીડા કાવ્ય રચી બાહ્ય સંયોગો થી કોઈ નુકસાન થતું નથી, કેમ કે હવે આ બાર સ્વરૂપ છે, બાધા પહોંચાડી શકતો નથી, અનુકૂળતાના ગંજ ખડકાઈ જાય, આખું જગત અનુકૂળ થઈ જાય, તો મારા આત્માને સુખ ઉત્પન્ન કરી શકે એવો એક સંયોગ નથી, એક રચના નથી કે મને સુખ આપી શકાય. બધા લક્કામાં છે મારા સુખ માટે. એક અનુકૂળતાનો પ્રતિકૂળતાનો ગંજ મને દુઃખ પહોંચાડી શકે એમ નથી, એવો જ મારું સ્વરૂપ છે. એટલે અને ચિંતા તો પ્રતિકૂળતાની ચિંતા છે, તો પ્રતિકૂળતા જેની ચિંત છે કેમ કે એ કલ્પના માત્ર છે. ગમે તે પરિસ્થિતિમાં આત્મા આત્મા છે, એના જ્ઞાનને કોણ ઓળખી શકે એવું છે, સ્પર્શી શકે એવું છે, બાધા કરી શકે એવું છે. દરેક જગ્યાએ જ્ઞાનને પકડી લેવું, જ્ઞાનને મુખ્ય કરવું. આવતીકાલથી આપણે સવારના સ્વાધ્યાય માંગી પ્રકરણ શરૂ કરવું છે. સમય સાધના દેશ રાજકાર કોઈ ચિંતા નહીં.
જે સુરતમાં આવે છે મૂળ માર્ગ સાંભળો, જીવ નોકરી વૃત્તિ અખંડ છે,
અખંડ વૃત્તિ છે, અખંડ નહીં. વચ્ચે બીજે વિચાર થયેલો જાય એમ નહીં,
એમાં મૂળ માર્ગ જીવ નો લીધો.
અખંડ વૃત્તિ એ વાતને સમજવા માટે સન્મુખ કરો, અને એ રીતે મૂળ માર્ગ હોય પૂજાની કામના રહ્યો લખ્યો છે કે તમે ચિંતા છોડો, તમારી યોગ્યતાનો ખ્યાલ આવે છે, તમે ચિંતાથી ગ્રસિત છો, પણ હવે તમને આજે ચોખ્ખું લખી નાખીએ છીએ એમ કરી લીધું છે. ચોખ્ખા શબ્દોમાં લખવું યોગ્ય લાગે છે કે આ ચિંતા છોડતા જે પરિસ્થિતિ થાય એ પરિસ્થિતિ થાય તો થવા દો, જોઈ લેશું અમે. શું લખું? અમે જોઈ લેશું. પછી પોતે ખુલાસો કર્યો છે કે અમે જોઈ લેશું, એનો અર્થ રખે તમે એમ ન કરતા કે અમે તમને કોઈ પ્રતિકૂળતામાં મદદ પહોંચાડીને અનુકૂળતામાં લાવી દઈશું. તમે લખે એવો કોઈ અર્થ ન કરતા કે અમારી પાસે કોઈ રિદ્ધિ સિદ્ધિ મંત્ર તંત્ર છે કે તમારી પ્રતિકૂળતાને હટાવી દઈશું. જોઈ લેશું નો અર્થ કોઈ ગંભીર છે એમ કરી વાતને છેડી નથી પ્રશ્નચિહ્નમાં રાખી દીધા છે. તો એનો અર્થ એ છે, એના ઉપર આપણે વિચાર કરીએ તો એમને એ વાત સ્પષ્ટ નથી કરી, કે એનો અર્થ એ છે કે એવી કદાચ સંયોગની ભીંસમાં તમે આવશો તો તમારો આત્મિક પુરુષાર્થ જગાડવા માટે અમે તમારી પડખે ઉભા રહી દઈશું અને એ પ્રતિકૂળતાનો અંશ માત્ર દુઃખ તમને અનુભવ નહીં થાય, ઉલટામાં એ દુઃખના નિમિત્તે તમે આત્મા પામી જશો. એટલી મદદ તમને કરશું માટે તમે પ્રતિકૂળતાથી ગભરાવ નહીં. એક વાર આવતી હોય તો આવવા દો, આપણે જોઈ લઈશું. સરસ વાત કરે છે,
એટલી કરુણા જેટલું આશીર્વાદ
પ્રતિકૂળ ગર્ભની યોગ્યતા અને પ્રગતિ યોગ્યતા બંનેનું માપ એમની પાસે એમનો તો ખ્યાલ જ હતો કે આમાં માત્રતા બહુ સારી છે અને આત્મ કામ કરી શકે આત્મ કરી શકે એ કરી લીધું છે.
બીજું જાણવાનું કે અગનેર વાળા વનેતન શ્વેત હતા શ્રીમદ માં, અને એ ગુરુજી પણ એમ બોલ્યા કે શ્રીમદજી ના વખતે બોલ્યા મારે મારો કાળ એવો નથી કે જયારે ધર્મ પ્રભાવ નાખતા, પણ 50 વર્ષ પછી મહાપુરુષ થશે આપત છો એમ શ્રી ગુરુજી પાસે ના હતા. એ સાંભળ્યું છે, તમે કઈ છે એ વાત સાંભળી છે, તમે ભલે
ચંદભાઈ વાત કરી છે એમ નથી સાંભળ્યું, પણ શ્રીમદજી એવું ગુરુની પાસે બોલ્યા છે ગુરુદેવ નો પ્રત્યક્ષ અનુભવ તો આપણને એમ કે છે કે એવું બોલ્યા હોય તો એ બદમાજ છે, એ વાત સાબિત થઈ ચૂકી છે. શ્રીમદજી બીજી એક જગ્યાએ એમ સમજાવે છે કર વિચાર તો પાપ, અહીંયા તેઓ કયા પ્રકારની વિચારણાની વાત કરે છે, શું વિચાર એ આત્મસ્થિતિમાં લીધું છે કે જો પ્રગટે શું વિચારના તો પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાન ક્ષય મોથે પામે પલ્લે માં, તો શું વિચારનાથી શરૂ કરીને નિર્વાણ પરિસ્થિતિની વાત એને એક કડીની અંદર સમાવેશ કર્યો છે. એ શું વિચારના છે એ આત્મહિતના લક્ષ્ય વાળે આત્મહિતના દ્રષ્ટિકોણ વાળે શું વિચારના છે કે જે પ્રત્યેક વિચારમાં પ્રત્યેક હૃદયમાં પ્રત્યેક કાર્યમાં પ્રસંગે પ્રસંગે આત્મહિતને મુખ્ય રાખીને જે પરિણામ ચાલે છે અથવા આત્મહિતને મુખ્ય રાખીને જે વર્તતો જાય છે વિચારતો જાય છે એને શું વિચાર કહે છે. એવો શું વિચારના વાળો જીવ અવલોકન પદ્ધતિમાં બહુ નજીક તરત જ આવે છે, એના માટે અવલોકન પદ્ધતિમાં આવવાનું કહેવું છે. શું વિચારણા નથી હોતી ત્યાં અવલોકન પદ્ધતિ શરૂ નથી થતી. આમ બને છે એટલે जिन प्रतिमाना दर्शन के लिए रहते जिन प्रतिमा दर्शन व्यक्त आत्म स्वभाव थे विक्रांतता अंतर्मुखता आत्मशांति स्वसंवेदन परिपूर्ण स्वसंवेदन रूप केवल ज्ञान विद्यमानता है यानी मूर्ति रूप जी प्रतिमा है जेना दर्शन करता ए ज भावों स्मरण स्मरण से आगळ વધીને એ જ ભાવનું અંતર અવલોકન શરૂ થઈ જાય એના માટે જે પ્રતિમા સ્થાપના છે એવી રીતે જેમ દર્શન કરવા તે દર્શન કરવાની સુયોગ્ય પદ્ધતિ છે નહીં તો તો રૂઢિગત રીતે શુભ ભાવ કરીને ચાલ્યો જશે શુભ ભાવ તો કરશે પણ શુભ ભાવની સાથે મિથ્યા માન્યતા મેં શુભ ભાવ કર્યો હતો એને રોકી શકશે પોતાના વિપ્રયાસને વધારી રોકી શકશે એમાં આત્મજ્ઞાન કઈ સ્વસંવેદન જ્ઞાન તે આત્મજ્ઞાન છે એ રીતે આત્મજ્ઞાન સાથે કે જ્ઞાન જ્ઞાનને લીધે તે આત્મજ્ઞાન છે અને જ્ઞાન આત્માના ત્રિકાળી સ્વરૂપને લક્ષમાં લીએ એ આત્મલક્ષ છે એ લક્ષરૂપ જ્ઞાન છે અને પર્યાય વેદનરૂપ જ્ઞાન છે બંનેના એક સાથ કરીને મનને સ્વાનુભવ કહે છે અથવા આત્મજ્ઞાન કહે છે એમનું આત્મજ્ઞાન આત્મજ્ઞાનની મૂર્તિ પરિપૂર્ણ આત્મજ્ઞાનની મૂર્તિ તે જેને પ્રતિમા છે આત્મજ્ઞાન સાથે સિદ્ધો સંબંધ છે એમાં અંતર્મુખ વલણ કઈ રીતે થાય તો અંતર્મુખ વલણ એ તો એ શબ્દનો વિષય નથી એટલે એ પ્રતિમાલીમાં મૂર્તિ મંતરું છે પણ દિશા ફેરનો વિષય છે પરિણામની દિશા બહિર્મુખ અને પરિણામની દિશા અંતર્મુખ એમ દિશા અપેક્ષા એ બે જ દિશા છે જેટલું બહિર્મુખ પરિણમન છે પરિણમન વર્તે છે એ બધું પરિણમનનું કાર્ય આત્મા માટે જરા પણ હિતરૂપ નથી બલકે અહિતરૂપ છે જેટલું અંતર્મુખ પરિણમન છે કાર્ય થાય તેટલું જ આત્મહિત સદાય છે એ સિવાય આત્મહિત સદાતું દિશા બે છે ત્રીજી દિશા નથી પરિણામ તો અંતર્મુખ વલણ કઈ રીતે થાય કે વર્તમાન ચાલતી જ્ઞાનની ક્રિયા તે ક્રિયામાં પોતાના વેદનને ગ્રહણ કરી શકે વેદી શકે તો બહિર્મુખ દિશા પલટીને અંતર્મુખ દિશાથી એ કાર્ય થાય છે વધારાના વધારે શબ્દ ગોચર કરીએ તો આટલી વાત છે વર્તમાન ચાલતી જ્ઞાનની ક્રિયામાં જ્ઞાન વેદન છે તે ચાલતું પરિણામ પોતાના જ વેદનને એ જ વખતે ગ્રહણ કરે તો દિશા ફરજી પડે બહિર્મુખ પણ પલટો ખાઈને પોતા ઉપર આવે ચાલતું જ્ઞાન પોતા ઉપર આવી જાય વેદન ત્યારે સ્વસન્મુખ થાય છે અથવા અંતર્મુખ થાય છે કર્યો કર્યો પડીનો નહીં એના જેવી આ વાત છે કેમ કે કોઈ બાહ્ય સાધનની જરૂર નથી કોઈ બાહ્ય સંયમ અનુકૂળતા પ્રતિકૂળતાથી નિરપેક્ષ કાર્ય છે આ કામ તો એવું છે તદ્દન નિરપેક્ષ છે ફક્ત જ્ઞાન પોતાના વેદનને પકડે એકનું શાંત ધીરું થઈને આ પ્રયોગ અથવા પ્રેક્ટિસ ઉપર આવે તો એ પ્રેક્ટિસ છે એટલે પ્રતિબિંબમાં ખ્યાલ આવે છે કે એનો રૂપરંગ કેવા છે,
રસ કેવો છે
પણ જ્ઞાનની ભિન્ન સત્તામાં રહીને જ્ઞાન વેદમાં રહીને એટલે એટલો દ્રષ્ટાંત અવળો સવળો સમજી ગયો તો વેદના દ્રષ્ટાંત રસાતાના
અન્ય વસ્તુનું હોય છે દુઃખ પણ અનુભવે છે જ્ઞાન પણ અનુભવે છે
એટલે દુઃખને જાણે છે જ્ઞાનને અનુભવે છે દુઃખ જાણવાનો વિષય છે અનુભવ કરવાનો જેમ મીઠાઈ છે એ ખાવાની ચીજ છે જોવાની ચીજ નથી સાંભળવાની ચીજ નથી જોવા સાંભળવાથી કઈ મીઠાઈનો મીઠાઈનો ખ્યાલ ના આવે એ તો ખાવાથી જ ખબર પડે આ એક જ્ઞાન જોવાની ચીજ છે અને સુખ દુઃખ જાણવાની ચીજ છે શતા શતાથી જાણવાની ચીજ છે વેદવાની ચીજ નથી જે દુઃખી દુઃખી થઈ જાય છે પકડાઈ જાય છે અને એનો તો કોઈ ઉપાય છે પ્રસાદાનો વેદન આવશે તો રૂપિયા નું બંડલ લગાડો ત્યાં કોઈ 10,000 મંડળ 600 નો નોટો બાંધી દીધો તો કઈ અશાતાને પીડા હશે હીરા જડિત સોનાનો દાગીનો બાંધી દીધો તો કઈ અહીંયા અશાતાને પીડા નહીં ઘટે કેમ કે એને કોઈ એને કોઈ ઉપાય નથી કે ભિન્ન પડવું તે એક ઉપાય છે જ્ઞાન વેદનથી ભિન્ન પડી જવું એ એનો રામબાણ ઉપાય છે કોઈ વેદના તમને દુઃખ નહીં પહોંચાડી શકે વેદનાને જાણી શકશો પણ વેદના તમને દુઃખ નહીં પહોંચાડી શકે
સ્વાદમાં તો ખાટું તીખું એ આપણને લાગે જ છે ને
ના જણાય છે જણાય છે એને લાગે છે એવી રીતે ગ્રહણ કરતા વિપર્યાસ ઉત્પન્ન થાય છે એને અજ્ઞાન કહે છે અજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન અજ્ઞાન એટલે અભાવ જ્ઞાનની પણ વિપરીત જ્ઞાનને દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે એ વખતે જ્ઞાન ને તપાસવાની જરૂર છે માસ્ટર બહુ તીખું લાગ્યું જીભ બળી ગઈ પણ એક મિનિટ પછી કાંઈ નથી ત્યાં એવી નહીં જીભ છે કાંઈ ફેર નથી જીભ કોરી જ રહી છે હંમેશા કોઈ સ્વાદ ત્યાં પકડાતો નથી હજારો સ્વાદ ને લેવા છતાં એક સ્વાદ ત્યાં ટકતો નથી એમ જ્ઞાનમાં કઈ ટકતું નથી જ્ઞાન જ્ઞાન જ રહીએ છે ગમે તે અનુભવ કરી દીધો હતો જ્ઞાન તો જ્ઞાન જ રહીએ છે કોઈ વસ્તુ ટકતી નથી નિર્લેપ સ્વભાવી છે અને નિર્લેપતાના દ્રષ્ટિકોણથી એનો અનુભવ કરવામાં આવે તો થઈ ગયું પછી ક્યાંય લેપાશે નહીં પણ એ બધો ચાલતા ઉદયમાં પ્રયોગ કરવો જોઈએ અને એ પ્રયોગને વારંવાર પ્રેક્ટિસ ચાલવી જોઈએ તો સુગમતાથી એ સાધ્ય થાય છે અંગ્રેજીમાં નથી કે પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ દડા ઉછાળે છે એક સાથે બે દડા ઉછાળે તો એક એઠો પડી જાય એમ નવ ઉછાળે દસ ઉછાળે બાબા દડા ઉછાળે એક હાથમાં ન રહીએ દસે દસ ઉછળતા જ દેખાય અને છતાં એક એઠા પડે નથી પ્રેક્ટિસ છે તાર ઉપર ચાલે છે તાર ઉપર સાયકલ ચલાવે છે આ સરકસના ખેલ બધા કર્યા છે સાધારણ માણસ તો હાડકા ભાંગી જાય
બરાબર
તો રમત માત્ર માત્ર નથી એટલી પ્રેક્ટિસ કરી છે જાણે પ્રેક્ટિસ ચાલુ તો સુગમ છે, સહેલાઈથી જેટલું સહેલાઈથી બીજા કામ થઈ શકે છે એટલું સહેલાઈથી સહજપણે થઈ શકે. નહીતર અઘરું લાગે કરે, પણ વગર પ્રેક્ટિસ અઘરું લાગે છે.
બોલો પરમ ઉપકારી સદગુરુ.